நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திருதாவதி சாவனம், ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் பகவானையோ மகிழம் கூட்டமோ, மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நமாசுமரி சாராய் કે જ્ઞાયક સ્વરૂપ જી પ્રભુ ઓ પર્યાયમાં પ્રાપ્ત થાય એ કઈ એની વિધિ? જ્ઞાયક જે ટીકાળી એક સમયની પર્યાયથી પણ ભિન્ન એ પર્યાયમાં પ્રાપ્ત જ્ઞાયક પ્રાપ્ત થાય, મૂળ મુદ્દાની વાત છે. એ ભેદ જ્ઞાનની ઉગ્રતા જોઈએ. વિકલ્પ જે છે ગુણગુણીનો ભેદ, એવા વિકલ્પથી પણ જુદાયપણાનો પુરુષાર્થ અંદર જોઈએ. ભેદ જ્ઞાનની ઉગ્રતા, તેની લગ્ની નાયક સ્વભાવ ધ્રુવ છે, તેમાં એની લગ્ની. તેની જ તીવ્રતા હોય, ઉગ્રતા પહેલી કીધી પછી તીવ્રતા શું આપ્યું, તેની જ અંદર ધ્રુવ સ્વભાવમાં એને પકડવાની ઉગ્રતા હોય. પકડે છે એ પર્યાય ધ્રુવને, પણ એના અંતરમાં જવાની જેને ઉગ્રતા હોય, તીવ્રતા હોય, તખસ હોય, બીજી ગમે તે વાત હોય બહારથી, જાણ પણ ઓછું હોય વધારો, એની સાથે કઈ સંબંધ નથી. રાગની મંદતા ગમે તે જાતની હોય પણ એની સાથે સંબંધ નથી, એનાથી ભિન્ન પાડવું છે. શબ્દથી વર્ણન ન થઈ શકે, રાગથી ભિન્ન ને પર્યાયથી તેને પકડવું, એને શબ્દથી શું કહી શકાય? ઈશારાથી કે અભ્યાસ કરે, તીવ્ર પુરુષાર્થથી રાગથી ભિન્ન કરવાનો, અંતર્મુખ થવાનો અભ્યાસ કરે, ઊંડાણમાં જાય. પર્યાય ઉપર જે દ્રષ્ટિ છે તે ઊંડાણમાં જાય એમ કે છે, પર ધ્રુવમાં જાય, ધ્રુવ ઉપર જાય એમ. દ્રષ્ટિ કરે છે પર્યાય, કારણ કે જે કાય છે કાય પર્યાયમાં, વેદાંતિ પર્યાય માનતા નથી, પ્રગટ પર્યાય માનતો નથી, એ તો કુટસ્થ વસ્તુ છે, શું માન બસ એક. પણ સામાન છે એ નિર્ણય કોને કર્યો? એ પર્યાય નિર્ણય અંતર્મુખ થઈને કરે છે. સમજાણું કઈ? આ તો માખણ ની વાત છે તદ્દન. ઊંડાણ માં જાય એટલે પર્યાય જે પ્રગટ છે બાહ્ય, તે પર્યાયને અંદર ઊંડાણમાં લઈ જાય, ધ્રુવ તરફ લઈ જાય. હા હા, શું થાય ભાષાનું. પર્યાય છે તે ઉપર છે, ઉપર તરે છે, અને પર્યાયની અંતરમાં ઊંડાણમાં ધ્રુવ છે. એ પર્યાયને ઊંડાણમાં લઈ જાય, ધ્રુવ તરફ લઈ જાય. આવું છે ઝીણું બાપુ. હા હા, તેના તળમાં જઈને ઓળખે, તળ છે એ તળ. હા હા, ધ્રુવ છે એ પર્યાયનું તળ છે. એક સમયની પર્યાય ઉપર ઉપર તરે છે, તે પર્યાયને ઊંડાણમાં એટલી જે અંતરમાંથી છે, જ્યાં લઈ જાય એ તેના તળમાં જઈને ઓળખે. ધ્રુવમાં પર્યાયને લઈ જાય ને તેને ઓળખે, ઓળખે એ પર્યાય. સમજાણું કઈ? ઓળખે એમ કહ્યું ને, તળમાં જઈને ઓળખે, ધ્રુવ તરફ દ્રષ્ટિ કરી અને તેને ઓળખે. આવું જૂનું છે પ્રેમચંદભાઈ, આવો માર્ગ જીવન. લંડનમાં વાંચે છે ને, તેના તળમાં જઈને ઓળખે એટલે વર્તમાન જે પ્રગટ પર્યાય જ્ઞાન છે તે તો પરતર્પણા લક્ષવાળી છે. હવે ની પર્યાય આ એને રાજથી ભિન્ન કરતા દ્રવ્યની પર્યાય જે થાય તે પર્યાય એને તળમાં લઈ જાય. વિશેષ જે પર્યાય છે એને સામાન્ય જે ધ્રુવ પર્યાયની તળમાં ધ્રુવ છે, અંતરમાં છે. બાહ્યમાં તો પર્યાયની બાહ્યમાં તો રાગ આદિ છે, પણ પર્યાયને અંતરમાં ધ્રુવ. હા હા હા, પર્યાયને ધ્રુવમાં લઈ જાય, તળમાં લઈ જાય. એ કે છે ને કે રાગ થી પહેલું જુદું પડે ને, પર્યાયના લક્ષમાં આવે એ પર્યાયનમાં વાળે. જ્ઞાનની પર્યાય એ રાગ થી આમ પૃથક છે, એ પર્યાયને અંતરમાં વાળે છે, તળિયામાં લઈ જાય, ધ્રુવમાં લઈ જાય. ભાઈ પ્રતક થયો છે એ પેલું ભેદ સમજાવવું છે, પણ છતાં એ ભેદ થયો છે એ પર્યાય અંતરમાં જાય ત્યારે તેને તળને ધ્રુવને ઓળખે. તળિયામાં મોટો પ્રભુ બિરાજે છે, પર્યાયની સમીપમાં અંતરમાં અંતર્મુખમાં, પર્યાયની સમીપમાં અંતર્મુખમાં. આ આખું તત્વ શુદ્ધ તત્વ પ્રભુ પ્રભુ એને નિશ્ચય આત્મા થી નહીં, પર્યાયને તો વ્યવહાર આત્મા કહેવાય. અને અગિયારમી કથાના હિસાબે તો પર્યાય અભૂતાર નથી એમ કહેવાય. કઈ અપેક્ષા હતી? ત્રિકાળી ધ્રુવ તરફ દ્રષ્ટિ કરાવવા, પર્યાય નથી, પર્યાય નથી એને ગૌણ કરવા. નથી કે અભૂત નથી તો અભૂતાર કીધી, પર્યાય નથી એમ કીધી છે. પર્યાયને ગૌણ કરીને એનું લક્ષ છોડવા, ટીકાળી જ્ઞાયક ભાવને મુખ્ય કરીને નિશ્ચય કરાવવા, તે મુખ્ય તે નિશ્ચય છે. અને પર્યાય ગૌણ કરીને વ્યવહાર કરીને નથી તેમ કહ્યું છે. આહા, પર્યાય નથી જ તો પછી કામ તો પર્યાયથી થાય છે. પ્રગટ પર્યાય નથી, આકરું કામ છે મોટું. તો કામ તો પર્યાયમાં લેવાનું છે. ધીરાની કામ છે ભાઈ આ તો. ઓ ભરતજી, સમજાય છે કે નહીં? આ બધા છોકરાઓને પકડાય છે, ઘણા વાતો કરે મારા છોકરાઓ. પેલું એક છોકરો નોકાયો હતો મારો, એમ કે ચંપકારી આવતો ત્યારે, હે સમજે ના મારો કે તમારે છોકરો મારો ટાઢો છે, નાની મનો 18 વર્ષનો, જ્ઞાયક જ્યાં યાદ આવે છે ને ભારે આનો લાગે ભાષા તો આવી. નાયક 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 ભગવાન તમારા હગો છે ને હવેનો મારો છોકરો મારો છે ચંપક ને હારે આવ્યો ચાલો. અહીં ચંપક રહેતો નહીં પછી તો હોઈ ગયો ને. એને પેલો ન્યાય જ છે આ વસ્તુ, એવો વિકલ્પથી એને ખ્યાલમાં આવે. ખ્યાલમાં આવે તો જ્ઞાનથી, સમજાય છે? પણ વિકલ્પના પૂર્વક એને જ્ઞાનની પર્યાયમાં આ એક વસ્તુ છે, અંદર જ્ઞાયક છે, ધ્રુવ છે, સદૃશ છે, સમાન છે, એક રૂપ છે. એવું પર્યાયને ઊંડાણમાં તળિયામાં લઈ જઈ, આથી બીજી ભાષા કેટલી થઈ ગઈ. તળમાં જઈને ઓળખે, ઓળખે છે એ પર્યાય. આમ પર્યાય ગઈ એ પર્યાય, પર્યાય ગઈ એવો કે ધ્રુવ ને કેમ ઓળખું? ત્યાંથી તેથી થયું ને વેદાંત, પર્યાય છે જ નહીં. પર્યાય નથી એટલે તો પછી પર્યાય એક અભેદ છે, ઈશામાં કર્યું એનો. અત્યારે બહુ વેદાંતનો સુધરેલોમાં બહુ પ્રચાર છે, બાહ્યમાં બહુ પ્રચાર છે, હિન્દુસ્તાનમાં સુધરેલ લોકો વાતો કરવી. અદ્વૈત બસલે બે ની અનુભવ, આત્મા અનુભવ કરે એ નહીં એમ ના પાડે. આત્માન અનુભવ એ તો બે થઈ ગયું, કારણ કે અનુભવ તો પર્યાય થઈ ગયું છે ને. જેની દ્રષ્ટિ એકાંત છે એને એ પાસે નહીં કૃત્ય, અને અસત્યને જેને સત લાગે. તેના તળમાં જઈને તળમાં જઈ જાય કોણ? પર્યાય. અને ઓળખે કોણ? તળમાં જઈને ઠરે, પછી ઓળખ્યું ને જ્ઞાન આમ થયું ને પછી તરંદ ઠર્યો, એકાગ્ર થાય. ચાર લીટીનો છે પાકો સાવ છે. તળમાં જઈને ઠરે, ધ્રુવને પર્યાયમાં પર્યાયને લઈ જઈ, આ છે આત્મા એમ ઓળખી અને એમાં ઠરે તો પ્રાપ્ત થાય. તો જે વસ્તુ જ્ઞાય છે એ પ્રાપ્ત થાય એટલે પર્યાયમાં જણાય. પ્રાપ્ત થાય છે કે પર્યાયમાં જ્ઞાય આવી જતો નથી. આવી વાત છે. જ્ઞાયકની પર્યાય જે છે વર્તમાન, એમાં જ્ઞાયક પર્યાયને અંતરમાં દઈ જતા, તળમાં જઈતા ઓળખે અને અઠરે, એ પણ પર્યાય છે. જ્ઞાયક પ્રગટ થાય, પ્રાપ્ત થાય એની વ્યાખ્યા લીટી કરી છે ને, લીટી પ્રાપ્ત થાય એટલે કેમ શું એમ એનો અર્થ. જ્ઞાયક પ્રગટ થાય, જ્ઞાયક પ્રગટ થાય તો જ્ઞાયક જ છે, તો જ્ઞાયક છે. અગિયારમી ગાથામાં આવ્યું હતું ને, અગિયારમી કે જ્ઞાયક ભાવ અજ્ઞાનીને તિરોભૂત છે, એને તિરુભૂત છે. વસ્તુ તો કઈ તિરુભૂત ને કઈ રીતનું છે. હા હા હા, અગિયારમી ગાથા. અને જ્યાં ભેદ ગ્રાગથી પડીને જ્યાં શુદ્ધનો આશ્રય લીધો ત્યારે જ્ઞાયક આવિર્ભાવ થયો. જ્ઞાયક તો જ્ઞાયક થયો, પણ જ્ઞાનમાં ખ્યાલમાં આવ્યો આ જ્ઞાયક, એ આવિર્ભાવ થયો. આકનું કામ છે ભાઈ, મૂળ વસ્તુને જાણવું. હજી પેલું આ રીત એની પદ્ધતિ છે એ કઠણ. ઠરે તો પ્રાપ્ત થાય એટલે કે જ્ઞાયક પ્રગટ થાય એમ એમ અર્થ છે. એટલે કે પર્યાયમાં જ્ઞાન જણાય એ જ્ઞાય પ્રગટ થાય એમ, પર્યાયમાં જ્ઞાય જણાય એ જ્ઞાય પ્રગટ થાય એમ કીધું. જ્ઞાય તો છે જ છે, પ્રગટ ને અપ્રગટ એમાં કઈ છે નહીં. દ્રવ જે છે જ્ઞાયક વસ્તુ અને એનું સત્વ ન્યાય ભાવ, એ તો પરિપૂર્ણ પરિપૂર્ણ એક રૂપ ટિકાર શુદ્ધ છે. એને આવરણ ને એને અનાવરણ એવી એને શબ્દ લાગુ પડતો નથી. સમજાણું કાંઈ, પણ ત્યાં જાણવામાં નહોતો. પર્યાય જ્ઞાયકને જાણતી નહોતી, પર્યાય પર્યાયને જાણતી ને રાગને જાણતી, એથી તેને જ્ઞાયક ઢંકાઈ ગયો એમ એની પર્યાયમાં આવ્યો નહીં એટલે ઢંકાઈ ગયો. અને જ્ઞાનની પર્યાય અંતરમાં હોતા પર્યાયમાં જ્ઞાયક જણાણો એ જ્ઞાય પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. જ્ઞાય તો દ્રવ છે જ છે. સુકન દેવ કીધું, સુકન રાજ. દેવ છે ને ભગવાન મોટો અમે. હમણા સમજાય છે કે નહીં મનભાઈ? ત્યાં કલકત્તામાં મળગામાં ક્યાંય નમળ ન્યા શશીભાઈનો ભાઈ છે, મોડીજભાઈનો દીકરા. અરે પ્રભુ તું ત્યાં છો કે હું તળમાં છો, ધ્રુવમાં છો? એ તળમાં પર્યાયને લઈ જાય તો તેના નાયકના તળનું જ્ઞાન થાય. સામાન્યનું જ્ઞાન વિશેષમાં થાય, વિશેષ જ્ઞાન પર્ય ધ્રુવમાં ધોળે ત્યારે વિશેષમાં ધ્રુવનું જ્ઞાન થાય, એ જ્ઞાયક પ્રગટ્યો એમ કહેવામાં આમ છે. એ 229 439 પ્રશ્ન. નિર્વિકલ્પ દશા થતા વેદન શાનું થાય, દ્રવ્યનું કે પર્યાયનું? આત્મા જ્ઞાયક સ્વરૂપ ભગવાન, એનું અંતરમાં દ્રષ્ટિ થતા નિર્વિકલ્પ દશા થતા, એટલે રાગનો વિચાર રાગ મિશ્રી છૂટીને ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ છે, ભગવાન સર્વજ્ઞે જોયો એવો આત્મા, પૂર્ણાનંદનો નાદ પ્રભુ અંદર છે, એની દ્રષ્ટિ નિર્વિકલ્પ થતા એટલે રાગ મિશ્રિત વિચાર છૂટતા એકલી નિર્વિકલ્પ દ્રષ્ટિ થતા નિર્વિકલ્પ દશા થતા એમ કીધું છે. એટલે શું કે આત્મા જે આનંદ સ્વરૂપ ભગવાન, ધ્રુવ સ્વરૂપ ચેતન રૂપ અનુપ અમૂર સિદ્ધ સમાન સદાપદ મેરો, એવું અને ચૈતન ભગવાન પૂર્ણાનંદ દ્રવ્ય સ્વભાવ, તેની નિર્વિકલ્પ દશા થતા તેનું સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે નિર્વિકલ્પ દશા. છતાં વેદન શાનું થાય કે છે? શું કે છે? આત્મા જે નિત્યાનંદ ધ્રુવ સ્વરૂપ છે પ્રભુ, એની પર્યાયમાં નિર્વિકલ્પ દશા થાય, નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ, એ નિર્વિકલ્પ દશા થઈ, સમ્યક દર્શન થયું એ નિર્વિકલ્પ દ્રષ્ટિ છે, નિર્વિકલ્પ દ્રષ્ટિ છે તે નિર્વિકલ્પ દશા છે. કેમ કે ભગવાન આત્મા પોતે નિર્વિકલ્પ સ્વરૂપ છે, દેખાવ એની દ્રષ્ટિ થતા નિર્વિકલ્પ દ્રષ્ટિ થાય. આ સમ્યક દર્શન, એ નિર્વિકલ્પ દશા થતા વેદન શેનું થાય કે છે? ધ્રુવનું વેદન થાય કે પર્યાયનું વેદન થાય? પ્રશ્ન સમજાય છે? આ તો માર્મિક શબ્દના અંદર છે ભાઈ. આ કઈ કથા વાર્તા ભક્તિ કરવી, પૂજા કરવી, સ્તુતિ કરવી, સ્તવન કરવાના એ બધા વિકલ્પની વાતો નથી. આ તો પ્રભુ આત્મા અંતરના સ્વરૂપમાં જતા નિર્વિકલ્પ જે સમ્યક દર્શન થતા ચોથો ગુણ સ્થાન થતા નિર્વિકલ્પ દ્રષ્ટિ થતા દશા નિર્વિકલ્પ થઈ, એ નિર્વિકલ્પ દશામાં વેદન દશાનું છે કે વેદન ધ્રુવનું છે? સમજાય છે કાંઈ પ્રેમચંદ ભાઈ? સમજાય છે ને ભાષા? નિર્વિકલ્પ દશા થતા વેદન શાનું થાય, દ્રવ્યનું કે પર્યાયનું? પ્રશ્ન તો બરાબર છે. એમ કે નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ એટલે પછી હવે વેદન શેનું? દ્રવ્યનું દ્રય ઉપરની દ્રષ્ટિએ નિર્વિકલદર્શી થઈ. વસ્તુ જે ત્રિકાળ છે, ચૈતન્ય ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જોયો, એ જીનેશ્વરે જોયો, આત્મા અંદર પૂર્ણાનંદ નો નાથ, જે નિત્યાનંદ પ્રભુ છે, એની દશામાં નિર્વિકલ્પ દ્રષ્ટિ થતા એ દશા થઈ, એ દશા વેદન કોનું છે? દ્રવ્યનું વેદન છે કે પર્યાયનું વેદન છે? સમજાય છે કે આ તો મારા બાપા એ અંતરની વાતો છે. ઉત્તર પેલો પ્રશ્ન સમજાણો કે આત્મા જ્ઞાયક સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ છે, એની રાગ મિશ્રિત વિચાર છૂટતા સ્વભાવ ઉપર દ્રષ્ટિ પડતા એને રાગ વિનાની નિર્વિકલ્પ અભેદ દ્રષ્ટિ સમ્યક થાય છે. સમ્યક દર્શન હજી તો ચોથે ગુણ સ્થાન, પછી શ્રાવક ને મુનિ તો ક્યાંક રહ્યા બાપા, એ તો ક્યાંકથી જાગી. સમજાણું કાંઈ? એ નિર્વિકલ્પ દશા થતા, દશા થતા પૂછ્યું, દ્રષ્ટિ થતા પૂછ્યું નથી. વસ્તુ છે તો નિર્વિકલ્પ ત્રિકાળ છે સામાન્ય, હવે નિર્વિકલ્પ દશા થતા વેદન શાનું હોય? દ્રવ્યનું વેદન, હજી દ્રવ્ય શું પર્યાયનું એની ખબર ન મળે. જગતના પાપના આગળ આગળ નવરો ક્યાં છે મારો? એ મનભાઈ છોકરા છોડીએ નથી, એને નવા નથી નિવૃત્તિ મળતી. હું તો ઉતી બે જણા હોય તો નિવૃત્તિ નથી. બરાબર છે ભાઈ? કે છે એક વાર સાંભળતો ખરો પ્રભુ, તું કેવડો અંદર છો અને વેદનમાં શું આવે? કેવડો તું અંદર છો ઇધર, અને પર્યાયમાં વેદન કોનું થાય? દશા થતા વેદન કોનું થાય? ઉત્તર, દ્રષ્ટિ તો ધ્રુવ સ્વભાવની જ હોય છે. પર્યાયની દ્રષ્ટિ જે છે એ તો ધ્રુવ ઉપર જ હોય છે. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ ધર્મના પહેલા શરૂઆતના પાયાની દ્રષ્ટિ. દ્રષ્ટિ તો ધ્રુવ સ્વભાવની જ. ટીકા ભગવાન પૂર્ણાનંદ જ્ઞાયક ભાવ, દ્રષ્ટિ તો ધ્રુવ પર હોય છે, વેદાય છે આનંદ આદિ પર્યાય. સમજાય છે કાંઈ? સામાન્ય જે જ્ઞાયક ત્રિકાળ છે એના ઉપર દ્રષ્ટિ તો એના ઉપર છે ધર્મીની, એને ધર્મીને સમ્યક દ્રષ્ટિ કહીએ. ધર્મની પહેલી શરૂઆત વાળો એને કહીએ. તો કે છે કે દશા થઈ એમાં દશાનું વેદન પર્યાયનું છે કે દ્રવ્યનું છે? દ્રષ્ટિ તો ધ્રુવ સ્વભાવની જ હોય છે, દ્રષ્ટિ તો પર્યાય છે. એ પર્યાય, દ્રષ્ટિ એટલે પર્યાય, તો ધ્રુવ સ્વભાવની જ હોય છે. દ્રષ્ટિ દ્રવ સ્વભાવ ધ્રુવની હોય છે, વેદાય છે આનંદ આદિ પર્યાય. હેમજન ભાઈ પકડાય છે, તો ભાષા સાદી છે. લંડન વાંચે છે ને ભાઈ, પ્રેમ છે ને, આવી વાત છે બાપા. શું થાય? વેદાય છે પર્યાય, વેદાય દ્રવ નહીં. જો બધી પર્યાય અંદરમાં ગરી ગઈ હોય તો વેદનની પર્યાય ક્યાં રહી? સમજાણું કાંઈ? આ મોટો ફેર અંદર. આંતરો કેટલો છે ને પૂછવામાં આ પ્રશ્ન છે. શરીર વાણી મન આ તો માટી ધૂળ જળ છે, આ તો માટી જળ ધૂળ, પૈસા પૈસા ધૂળ તો ક્યાંય રહી ગયા, તો મને કરોડ હોય કે 5 કરોડ હોય કે 10 કરોડ, બધી ધૂળ ક્યાંય રહી ગઈ. એ કઈ આત્માની નથી ને આત્મામાં નથી. હવે આત્મામાં પુણ્યને પાપના વિકાર એ પણ એમાં નથી. હવે એમાં છે બે, એક સામાન્ય ધ્રુવ અને વિશેષ પર્યાય. સમજાણું કાંઈ? સામાન્ય જે ત્રિકાળી છે તે ધ્રુવ અને વર્તમાન પર્યાય વિશેષ છે તે પર્યાય. હવે બે છે તેમાં દ્રષ્ટિ ધ્રુવ પર હોવા છતાં વેદન કોનું છે? દ્રષ્ટિ દ્રવની થઈ અને સમ્યક દર્શન થયું નિર્વિક દશા, તે દશામાં દશાનું વેદન છે કે દશાવાન ધ્રુવનું વેદન છે? તો કે છે કે દ્રષ્ટિ તો ધ્રુવ સ્વભાવની જ હોય છે, પણ વેદાય છે પર્યાય આનંદ આદિ. અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય વીર્યની જે અવસ્થા તે વેદનમાં પર્યાય વેદનમાં છે. પર્યાયનું વેદન છે, ધ્રુવનું વેદન હતું. છતાં બીજા ઠેકાણે કહે છે પાછું કે ધ્રુવ અને પર્યાય બેનું વેદન, એટલે બોલા ધ્રુવ ઉપર દ્રષ્ટિ ગઈ ને, એટલે પર્યાયમાં ધ્રુવનું સામર્થ્ય ખ્યાલ આવ્યો ને, એટલે એ ધ્રુવનું વેદન છે એમ કહેવામાં આવ્યું. સમજાય છે કાંઈ? હશે બીજા આગળમાં એમ ધ્રુવ ને પર્યાય બે આમાં છે ને, આમાં છે આગળ ગયું છે, પેલામાં છે ગણે છે ને, હે આ સોગાનીમાં છે, એમાં છે. ધ્રુવ વેદાય છે એમ એ કહેવાય, એ વેદાય છે એટલે ધ્રુવ વેદાતું નથી, પણ જે ધ્રુવ પર દ્રષ્ટિ નહોતી અને પર ઉપર હતી ત્યારે પર્યાય એકનું વેદન આમ હતું, આ રાગનું મન, એ ધ્રુવ પર દ્રષ્ટિ થતા ધ્રુવનું વેદન છે, એ વેદન છે તો પર્યાયનું, પણ એ ધ્રુવ તરફના જોરવાળી જે પર્યાય છે એથી તેને ધ્રુવનું વેદન ને પર્યાયનું વેદન નહીં કહેવાય છે. સમજાણું કઈ છે? તો પર્યાયનું વેદન, અરે અરે આવી વાતું હોય છે. એનું તો કે ભાઈ જાત્રા કરો, ભક્તિ કરો, વ્રત કરો, ભક્તાનો પૂજા કરો, એ તો બધું અનંતવાર કર્યું સાંભળીને, એ કઈ ધર્મ નથી, એ તો બધી રાગની ક્રિયાઓ છે. આય તો રાગથી ભીન પડી અને સ્વરૂપ શુદ્ધની નિર્વિકલ્પ દશા થઈ, જે રાગવાળી દશા રાગની એકતાની બુદ્ધિની દશા હતી એ દશા, હવે નિર્વિકલ્પ દશા થઈ સ્વરૂપ તરફની એકાગ્રતાની, રાગ મિશ્રિત વિચાર છૂટીને સ્વભાવની દ્રષ્ટિ થઈ એ નિર્વિકલ્પ દશા થઈ. હવે દશા થઈ એમાં વેદન કોનું કહે છે? કે ભાઈ દશા થઈ છતાં દ્રષ્ટિ તો ધ્રુવ પર જ છે, વેદનમાં આનંદ ને જ્ઞાન ની પર્યાય પ્રગટ વ્યક્ત છે તે વેદાય છે. હા હા હા, પંડિતજી આવી વાત છે. ધ્રુવનું વેદન હોય ને, ધ્રુવનું વેદન તો સામાન છે, એકરૂપ પ્રણમાં એનું વેદન હોય, નપણમાં એનું વેદન, જે બદલે એનું વેદન હોય એ કહેશે જાય, પછી કહેશે બહુ સરસ વાત આવી છે. સેજે આવી ગઈ છે બેન નવલામાંથી, તે બોલે પૂછ્યું છું ને આવી ગયું ને, તે લખાઈ ગયું છે, તે લખનારને કઈ ખબર નહોતી કે બહાર પડશે, કેનારને કઈ ખબર નહોતી કે લખાય છે. સહેજ મિલાસો દૂધ બરાબર આવે છે ને, અને માગવા આવે તો ખેંચ બિયાસો પાણી, માગ બિયાસો પાણી, ખેંચ બિયાસો રક્ત બરાબર, ગોરખ બોલે વાણી. સતમત છોડી સત છોડે પોતે જાય. મારે એમ બોલતા અમારે દુકાન ઉપર આવતા માર મહેમાન હંમેશા એક બાબુ આવે પાલીજમાં રિવાજ હતો એ એક જણો આપે ને કઈક એવું માગવા આવે દરેક દુકાન દરરોજ કઈક ફકીર હોય તો બાબુ આવે રોજ કઈ આવે એક પૈસો આપે ને બસ એ બી તો 70 વર્ષ પહેલાની વાત પૈસો આપે બસ ખુશી ખુશી થઈ જાય 150 ઘર હોય 150 પૈસા આવે એટલે એ આમ બોલતા મારા સતિયા સતમત છોડીએ સત છોડે પત જાય સતની બાંધી લક્ષ્મી ફેર મિલે ગયા સત સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ નો નાથ તેની દ્રષ્ટિ ન છોડ આ સતની દ્રષ્ટિ કરે નહી એ દ્રષ્ટિ કરતા તને નિર્વિકલ્પ દિશામાં આનંદ આદિ નું વેદન આવશે ધ્રુવ નું વેદન નહી સામાન્ય જે છે દ્રવ્યું સામાન્ય છે તો એક રૂપ છે એ કે છે એક રૂપમાં વેદન કે બદલે એમનું વેદન હોય આ શું કે છે કઈ જાતનું હતી ધર્મ બાપુ આ વિતરાગ નો ધર્મ આવો છે ભાઈ કપૂરભાઈ આવી વાત છે હા ત્યાં ક્યાંય કલકત્તામાં નથી ને ક્યાંય હા હા પ્રભુ પ્રભુ તું ક્યાં છો કે છે તેને જાણ્યો નિર્વિકલ્પ દશા થઈ તો પ્રભુ કહે છે કે અહીંયા પ્રશ્ન કહે છે કે નિર્વિકલ્પ દશા થઈ એ નિર્વિકલ્પ દશામાં દ્રવ્યનું વેદન છે કે પર્યાયનું કે ભાઈ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ તો ત્યાં છે વેદન એનું નથી દ્રષ્ટિ તો દ્રવ ઉપર જ છે જામી ગઈ છે અંદરથી આ હા વેદાય છે આનંદ આદિ પર્યાય હા અતિન્દ્રિય આનંદ જે શક્તિ રૂપે હતો તે નિર્વિકલ્પ દશા થતા વ્યક્ત રૂપે અતિન્દ્રિય આનંદનો વેદન અતિન્દ્રિય જ્ઞાનનું વેદન અતિન્દ્રિય સમ્યક દર્શનનું વેદન અતિન્દ્રિય પ્રભુતાનું વેદન અતિન્દ્રિય સ્વચ્છતાનું વેદન અતિન્દ્રિય કરતા કર્મ આદિ પર્યાયનું વેદન પર્યાયમાં થાય છે સમજાણું કાંઈ કોનભાઈ આવું હમ આવી વાત છે અરે રે બાપુ આવું માનું તો અરે ક્યારે મળશે ભાઈ આ તો આવે છે ને આ ભાવ ભવના અભાવ માટે ભાવ છે બાપુ આ ભવને ભોગવવા માટે ભાવ નથી ભાવ ભવના ભાવના ભોગવટા માટે આ ભાવ છે ધ્રુવ છે પણ એ તો એક રૂપ છે પલટતું હોય એનું વેદન હોય ન પલટે એનું વેદન શું સમજાણું કાંઈ એ કે છે નીચે સ્વભાવે દ્રવ્ય તો અનાદિ આનંદ છે જોયું વસ્તુ જે છે ભગવાન આત્મા એ તો સ્વભાવથી અનાદિ આનંદ છે જે ફરતું નથી જોયું આ મૂળ તો સિદ્ધાંત આખો આવે છે એમાં જે ધ્રુવ છે એ તો ફરતું નથી બદલતું નથી બદલતું નથી ફરતું નથી એનું વેદન શું સમજાણું કાંઈ ન્યાયથી લોજિકથી પકડાય એવું છે એના ખ્યાલમાં તો વાત પહેલી આવવી જોઈએ સ્વભાવે દ્રવ તો ભગવાન આત્મા કઈ નવો થયો નથી અનાદિનો છે અનંતકાળ છે એ દ્રવ સ્વરૂપ તો છે જ છે, એ દ્રવ્યને તો આવરણ એ નથી ને અનાવરણ થવું એમ નથી. દ્રવ તો અનાદિ અનંત છે, એની આદિ નથી ને અંત નથી. આ જે ફરતું નથી, આ સામાન્ય જે છે ધ્રુવ એ પલટતું નથી, બદલતું નથી. આ બદલતું નથી, તેના ઉપર દ્રષ્ટિ કરવાથી, જે બદલતું નથી તેના ઉપર દ્રષ્ટિ કરવાથી બદલતી દ્રષ્ટિને તેના ઉપર લઈ જતા. આ પલટતી દશાને નહીં પલટતા તત્વ ઉપર લઈ જતા. તેના ઉપર દ્રષ્ટિ કરવાથી, તેનું ધ્યાન કરવાથી. આ ધ્યાન એ પર્યાય છે, પણ તેનું ધ્યાન એટલે ધ્રુવનું ધ્યાનની પર્યાયમાં ધ્રુવને દ્રષ્ટિમાં લેતા, લક્ષમાં લેતા. આ બહુ થોડા શબ્દમાં તેનું ધ્યાન કરવાથી. અરે આવું સાંભળવા મળે નહીં, જિંદગી વહી જાય મજૂરી કરીને એકલી. પ્રમદમય આ સંસારની મજૂરી છે, બધા કરોડોપતિ થાય, બધા ભિખારા મજૂર. આપોલી આ કરું, આ કરું, આ કરું, આ કરું, રાગ ને કરું, દ્વેષ ને કરું, આ કરું. આ ભિખારીઓ અંતરની લક્ષ્મીને ખબર નથી, એને બહારની લક્ષ્મીને પોતાની માનીને ભીખ માગે છે. ભગવાન ભગવાન ભગવાનના પૂર્ણ ગુણેથી ભરેલો છે, પૂર્ણ લક્ષ્મીથી ભરેલો ધ્રુવ છે. એના ઉપર દ્રષ્ટિ હોવાથી, જે ફરતું નથી તેના પર દ્રષ્ટિ હોવાથી, જે પલટતું નથી તેના પર દ્રષ્ટિ હોવાથી, તેના ઉપર દ્રષ્ટિ શું તેનું ધ્યાન કરવાથી. જો ત્રિકાળ પરમાત્મા સામાન્ય વિશેષ સ્વરૂપ છે, એને વિશેષને વિશેષી ધ્યાન, એને ધ્યાનમાં ધ્યેય દ્રવ્યને લેતા. પોતાની વિભૂતિ પ્રગટ અનુભવ થાય છે. થોડા શબ્દોમાં ખરી ના સ્વભાવે દ્રવ્ય તો અનાદિ અનંત છે. ભગવાન આત્મા કોઈ એનો કરતા નથી, કોઈ ઈશ્વર વિશ્વર તેમ તે નવો થયો નથી, એ તો અનાદિ છે. છે તેની આદિ છે, તેનો નાશ છે, તેના સ્વભાવની પૂર્ણતામાં ખામી છે. એ તો પૂર્ણ સ્વભાવથી ભરેલો ભગવાન નિત્ય ઉદય રૂપ છે.
બરાબર,
એ આવી ગયું છે ને. હા હા, તેના ઉપર દ્રષ્ટિ કરવાથી, આ તેનું ધ્યાન કરવાથી, દ્રષ્ટિ કરવાથી એટલે તેનું ધ્યાન કરવાથી, ધ્યાનનો વિષય ધ્રુવને બનાવવાથી. ઉડામાં છે કોણમાં ધ્યાન કરવું, બે ત્રણ છે ધ્યાન છે. પર્યાય ધ્યાન છે, તેનો વિષય ધ્યેય ધ્રુવને બનાવવાથી.
બરાબર,
પર્યાય ધ્યાન છે, તેનો વિષય ધ્રુવ બનાવવાથી. હા 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 હા, અરે આવી વાત એક ઇન્દિયા, બે ઇન્દિયા, તે ઇન્દિયા, ત્રણ ઇન્દિયા, છ મીચા ની લુગણ જાઉં તો સૂત્રીકરણ થઈ ગયું, સમાય થઈ ગઈ. ધૂળે નથી બાપા, સમાય નથી ને, એ તો મિથ્યા છે. રાગનું કરવું અને ક્રિયા જળની કરવી. ભાઈ કાન કે પતન પ્રેમચંદ ભાઈ કયા કાન નું છે બધું ન્યા આ કાન કે પતન ક્રિયા કાંડ આ કરો આ કરો આ કરો ત્યાં એ હાથી હરખી ક્યાં છે પંચ મહાવ્રત માં પરિણામ પણ જેવા જુઓ એવા વ્યવહાર જ્ઞાન માં જોવા એવા ક્યાં છે આ હા શું થાય પ્રભુ લાજ પાવે છે કેતા લાજ આવે છે પ્રભુ તારા સ્વરૂપ ની ભૂલ બતાવતા હા હા કે છે કે પ્રભુ અંદર અનાદિ અનંત વસ્તુ છે એ તો ફરતી નથી પલટતી નથી પર્યાયમાં આવતી નથી પરિણમન તે ધ્રુવનું થતું નથી તેનું ધ્યાન કરવાથી ફરતી નથી ને પલટતી નથી તેનું ધ્યાન કરવાથી ધ્યાન સહી પર્યાય છે પલટતી છે નથી ફરતું તેનું ધ્યાન કરવાથી બહુ ટૂંકા શબ્દમાં એની મેળે વાંચી જાય પ્રેમચંદ ભાઈ તો બહુ સમજાયું નથી થતું ઝીણું બહુ ઝીણું સમજાય ભાઈ કહેતા બે વાર વાંચું છે લંડનમાં બે વાર વાંચું છે હા 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 અનાર દેશ છે તો બધો આખો ને ખ્રિસ્તી નો ત્યાં જોર વધારે લોકો ખ્રિસ્તી ઈશુ ઈશ્વર નો અવતાર હતો ધોળી બધી કુતરો એ જુદી વાત આજે છે ગણધર છે એ તો સર્વજ્ઞ ના પુત્ર છે પિતા પૂર્ણ દિશા થાય તરફ હા 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 અરે સંકેતી પણ લઘુનંદન છે ગણધર છે એ મોટા નંદન છે ભગવાન આત્માનું સ્વરૂપ પૂર્ણ જેના અનંત 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 ગુણોનો પાર ન મળે એવા અનંત ગુણનું ધરનાર ધ્રુવ જે પલટતું નથી ફરતું નથી બદલતું નથી તેની દ્રષ્ટિ કરવાથી અને તેનામાં ધ્યાનને લઈ જવાથી હા 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 પોતાની વિભૂતિ એ અંદર અનંત આનંદ આદિ ભર્યો જ ભગવાન આત્મામાં વિરાળ આનંદ ભર્યો છે એવી વિભૂતિ પ્રગટ થાય છે એ પર્યાયમાં એની વિભૂતિ પ્રગટ થાય છે અને એ પર્યાયનું એને વેદન છે પ્રગટ થાય છે તેનું એને વેદન છે સમજાય છે કઈ ભાષા તો હાદી છે ભાઈ બાપા ભાવ તો જે હોય બીજું શું લાવી આ હા અરે એ પોતાની પર્યાયનો અનુભવ વ્યાખ્યા કરી તેનું ધ્યાન કરવાથી પોતાની વિભૂતિ અનંત જ્ઞાન અનંત આનંદ આદિ અનંત અનંત ગુણનો ભંડાર પ્રભુ ધ્રુવ તેનું ધ્યાન કરવાથી દ્રષ્ટિ તેના ઉપર લઈ જવાથી અનંતી વિભૂતિ જે શક્તિ છે એની અનંતી શક્તિઓમાંથી દરેક શક્તિની પર્યાયની વ્યક્તતા વિભૂતિ પ્રગટ થાય છે એ આત્માનો વૈભવ છે રાગ આદિ એનો વૈભવ નહીં શરીર આદિનો નહીં લક્ષ્મી ધૂળનો તો ક્યાંય રહી ગયો મોટા ઉદ્યોગપતિ 40 કરોડના 10 કરોડના ઉદ્યોગપતિ એને ઉદ્યોગ બહુ વધાર્યો મા બાપ પાસે કાંઈ નહોતું પછી વધાર્યું પછી આમ કર્યું ધૂળે કર્યું નથી આમ એનું કરતા થઈને માનતા જ મિથ્યા થતી હા રૂપિયા વાળો જ નથી રાગ વાળો નથી એ ધ્રુવ વાળો છે ગયા એમાં ધ્રુવ વાળો છે. આવી વાત મળે છે, દુનિયાથી જુદી જાત ના જઈ રહ્યું છે. દુનિયા અંદર જાણતા નથી, બધાને જાણીએ છીએ. શ્રીપાલજી કેતા છે બેટા, અહીંયા આવવાનું મન થઈ જાય બહુ દિલ્હી. પ્રભુ તું કોણ છો, ક્યાં છો ભાઈ? આ બધી સ્મશાનમાં જેમ હાડકાં હોય મરી ગયેલાના, એમાંથી ફાસફૂસ આમ ચમક 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 થાય. શું કહેવાય? ફોસ્ફરસ. હા 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 હા, એમાં આ જગતની બધી આ ફોસ્ફરસ છે બહારની, પૈસા ને બાયરી ને છોકરા ને કુટુંબ ને આબરુ. ભાઈ બહારની ચમકો બધી ચમક ફોસફરસ છે, તારી અંદરની ચમક કોઈ જુદી છે ભાઈ. એ ચમકને પ્રગટ કરી નથી પ્રભુ. આ
ચમક આપ દેખાડો,
દેખાડ મારો દેખે તારે ને. એ કીધું ને, તેના ઉપર દ્રષ્ટિ કરવાથી કોઈ કરાવે ને. તેની પોતાની વિભૂતિનો પ્રગટ અનુભવ થાય છે, પ્રગટ અનુભવ થાય છે, પર્યાયમાં વિદાય છે. ગુણ અને દ્રવ તો ધ્રુવ છે, એનું વેદન ન હોય. દ્રષ્ટિ ધ્રુવ પર હોય પણ એ દ્રષ્ટિ છે તે પર્યાય છે, પલટતી પર્યાય છે, અને એનો વિષય છે તે નહીં પલટતું સામાન ધ્રુવ છે. એવા પ્રગટ અનુભવ થાય છે પોતાની વિભૂતિનો, પર્યાયમાં પ્રગટ એટલે શક્તિમાંથી વ્યક્ત પ્રગટ અનુભવ થાય છે. વિભૂતિનો વિભૂતિ ટીકાવ એનો પ્રગટ અનુભવ શક્તિમાંથી, સંન્યક દર્શન થતા, સંન્યક જ્ઞાન થતા, નિર્વિકલ્પ દશા થતા, નિર્વિકલ્પ દ્રષ્ટિ દ્રવ ઉપર પડતા, એની પર્યાયમાં પ્રગટ વિભૂતિ પ્રગટ અનુભવ થાય છે. આથી સાદી ભાષા, તદ્દન ગુજરાતી ભાષા, સાદી ભાષા અને એકનું માખણ છે. એ 30 થયું, 31 બહુ સરસ વાત થઈ ગઈ. કોઈ માણસ એમ માને ને કે ભાઈ પર્યાય છે એ તો અંતર ગરગીરી છે, પર્યાય છે તો અંદર ગરગીરી બધી. વેદનમાં પર્યાય ક્યાં રહે હવે ને? અભેદ નો અર્થ પર્યાય ક્યાં જાય ત્યાં અનુભવ પર્યાય નો થાય, અનુભવ પર્યાય નો થાય, ગરીબ નો ન થાય. ચૈતન્ય સામાન્યમાં બધી પર્યાય ઉંદરમાં હોય તો આ સામાન્ય છે એવો નિર્ણય કોને કર્યો? સમજાણું કાય એ વાત છે. વિશેષ છે તેને, તેનો વિશેષ એ દ્રવ્યનો નિર્ણય કર્યો. મોટો આંતરો ઉગમણો આથણો તે છે.
હા
અહીં કે છે કે દ્રષ્ટિ ધ્રુવ વસ્તુ છે પ્રભુ, અનાદિ અનંત નહીં પલટતું તત્વ, એના ઉપર દ્રષ્ટિ તો ત્યાં છે, પણ એના ઉપર દ્રષ્ટિ થતા પર્યાયમાં વિભૂતિ પ્રગટ અનુભવ થાય છે. શક્તિ રૂપે જે અનંત વિભૂતિ છે તેનો પર્યાયમાં પ્રગટ એટલે વ્યક્ત રૂપે અનુભવ પર્યાયમાં થાય છે. સમજાણું કાંઈ? હા, પ્રશ્ન છે, નિર્વિકલ્પ અનુભૂતિ વખતે આનંદ કેવો થાય? એકલા માખણ છે. હા, નિર્વિકલ્પ અનુભૂતિ. હા હા હા, એ તો પર્યાય છે. નિર્વિકલ્પ અનુભૂતિ એ તો પર્યાય છે. એ વખતે આનંદ કેવો થાય? એ આનંદનો કોઈ જગતના વિભાવના આનંદ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે મેળ નથી. એ આનંદનો, આનંદ નો વેદન નો આનંદ ગુણ તો તિકાળ છે, પણ આનંદ અનુભવતા અનુભૂતિ વખતે ને વાત કરી છે. તિકાળી આનંદ ની અનુભૂતિ વખતે પર્યાયમાં આનંદ કેવો હોય? એ આનંદ નો કોઈ જગતના વિભાવના આનંદ સાથે, હા હા હા, બહારની કોઈ વસ્તુ સાથે મેળ નથી. જેને અનુભવમાં આવે છે તે જાણે છે. તેને કોઈ ઉપમા લાગુ પડતી નથી. શું ઉપમા દે? એવો અચિંત અદભુત તેનો મહિમા છે. કોનો? નિર્વિકલ્પ અનુભવ થી આનંદ થાય તેનો. સમ્યક દર્શન કાળે, નિર્વિકલ્પ દ્રષ્ટિના કાળે એનો અનુભવ છે. કેવો છે? કે એ તો અચિંત અદભુત તેનો મહિમા છે બાપુ. ચારસન એક રીતે એક દોર્યો હોય.
પ્રમાણ વચન ગુરુદેવ.